हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पञ्चनमुकारो सब्बपावपणासनो मंगलाणं च सव्येषीं परमं हवै मंगलम्। गई काले आपणे योगसार नामना ग्रंथमां 31 गाथा सुधीना अर्थ कर्या था। आजे 22मी गाथाथी अर्थ समझाइए छे। आ योगसार नामनो ग्रंथ घणा वर्षो पहेला बनायेलो छे, पण कोणे बनायो एना कर्तानुं नाम आज सुधी उपलब्ध थयुं नथी। ज्ञान दर्शन शीलानी पोषणियानी सर्वदा राग द्वेषादयो दोषा अंतव्यास्त क्षणे क्षणे। आ मानव जीवन पामीने बे काम करवा जेवा छे, ये तो ज्ञान दर्शन चारित्र वगैरह आत्माना गुणो एने रोजे रोज जेटला बने एटला प्राप्त करवा जेवा छे। आ उपाधि तत्व समझाय कि आत्मानुं धन जो कई पण होय तो ज्ञानादि गुणो छे, अने आत्माना गुणोनो नाश करनारा राग द्वेष मोह आ बधा दोषो छे, એને ક્ષણે ક્ષણે અંતર્યામી પ્રતિ ક્ષણે આ દોષોને અણવા જેવા છે। સુખો સારો એટલો કે ગુણો મેળવવા જેવા છે, દોષો કાઢવા જેવા છે। તો ગુણોમાં લખ્યું જ્ઞાન દર્શન ને ચારિત્ર, દોષોમાં મૂક્યું અમે રાગ દ્વેષ ને મોહ। સમજાય એવી વાત છે, એક હેય તત્વ અને બીજું ઉપાદેય તત્વ। ઉપાદેયને કાયમ આદરવાનો પ્રયત્ન કરો, એને કાયમ તજવાનો પ્રયત્ન કરો, આ જીવનનો સાર છે। શ્લોક 23, એતાવતી એવ તસ્ય આજ્ઞા કર્મદ્રુમ કુઠારિકા સમસ્ત દ્વાર સાંગાર્થ સારભૂતા અતિ દુર્લભા। એમ કે ભગવાનની આટલી જ આજ્ઞા છે, અને આ આજ્ઞા કર્મરૂપી વૃક્ષોને કાપી નાખવામાં કુહાડી સમાન। કર્મ દ્રુમ કુઠારિકા, કર્મરૂપી દ્રુમ એટલે વૃક્ષ, એને છેદવામાં કુહાડી સમાન છે। ભગવાનની ટૂંકી આજ્ઞા આટલી કે દોષો કાઢવા જેવા, ગુણો આટલી આજ્ઞા, અને આખી દ્વાદસાંગીનો આ સાર એમ સમસ્ત દ્વાદસાંગ અસસારભૂત, આખી બારસાંગી બારે અંગો એનું સારભૂત જો કોઈ તત્વ હોય તો ભગવાનનું આ કહેવું છે કે તમે દોષોને કાઢો ગુણોને મેળવો। આવી ભગવાનની આજ્ઞા બીજા ભાવોમાં મળવી અતિ દુર્ગમા અતિ દુષ્કર છે। માનવ જીવનમાં થોડા જીવો સ્પષ્ટ બુદ્ધિવાળા છે એટલે આ વાત સમજાવે છે, પશુ પક્ષી જે છે એ આટલા વ્યક્ત સંજ્ઞા વાળા નથી કે એને આ વાત સમજાય। અને દેવો અને નારકી, એમાં દેવો સુખમાં આસક્ત છે, નારકી ભયમાં આસક્ત છે, એટલે એક જ ગતિના જીવો વધારે ધર્મ કરવાને સમર્થ છે। એટલે એમને આ વાત ભગવાનની આજ્ઞા સમજાઈ કે બને એટલી ભગવાનની આ આજ્ઞાને તમે સમજો, સ્વીકારો અને જીવનમાં ઉતારો। શું કે રાગ દ્વેષાદી દોષોને કાઢવાના અને દસંગનાને ચારિત્ર આ ગુણોને મેળવવાના, બહુ ટૂંકી આજ્ઞા બધા બેઠું। શ્લોક 24 અને પછી બે ભેગા છે, વિશ્વસ્ય વત્સલે નાપી ત્રૈલોક્ય પ્રભુણાપી ચ સાક્ષાત વિહરમાણેન શ્રી વીરેન સદા કિલ તે રક્ષિતા દુઃખ ભૈરવાત ભવસાગરાત ઇયમ યે સ્વ સ્વીકૃત ભક્તિ નિર્ભર અભયાદિવિહીન। ભગવાન મહાવીર પ્રભુ કેવા વિશ્વ ઉપર વાત્સલ્ય ભાવ વાળા, આખા વિશ્વનું કલ્યાણ કરવાની તમન્ના વાળા, કારણ કે એમને તીર્થંકર નામ કર્મ પાછલા ભાવોમાં બાંધેલું હાલ ઉદયમાં વર્તે છે, અને તીર્થંકર નામ કર્મનો ઉદય આવો જ ભાવ જીવમાં લાવે છે કે મારી શક્તિ પ્રમાણે હું દરેક જીવોનું કલ્યાણ કરું। એટલે જ્યાંથી કેવું નાન પામે ત્યાંથી નિર્વાણ પામે ત્યાં સુધી સતત ધર્મનો ઉપદેશ આપીને જીવને કલ્યાણના માર્ગે જોડનારા, કલ્યાણના માર્ગે વાળનારા, આવી ભાવનાવાળા અને ત્રૈલોક્ય પ્રભુના, ત્રણેય લોકના સ્વામી અને ત્રણેય લોકના જીવો જેમની સેવા કરે છે. વૈમાનિક દેવલોકમાંથી દેવો આવે, અહીંથી મનુષ્ય પશુઓ આવે, અધોલોકમાંથી અભ્યંતર ને ભવન ભગીરા દેવો આવે, એ ત્રણેય લોકના સ્વામી એવા ભગવાન મહાવીર પ્રભુ સાક્ષાત દિહેર માણેના, એ વખતે ગામાનું ગામ વિચરતા એવા એમના વડે આ ધર્મોપદેશ અપાયો. એ વખતે ભગવાન ભાવાપુર ત્યાં ક્ષત્રિય કુંડમાં જન્મેલા એટલે એમનો વધારે વિહાર બિહારમાં થયેલો. રાજગૃહી નગરી અને એ બાજુના ક્ષેત્રોમાં એમનો વિહાર વધારે થયેલો. હવે એમને વિહાર કરતા એવા ભગવાન મહાવીર પ્રભુએ દુઃખના સાગરમાં ડૂબેલા એવા, આ દુઃખના ડુંગર જેવા ભવ સાગરમાં ડૂબેલા એવા જીવોનો આ સંસારમાંથી એમના વડે ઉદ્ધાર કરાયો. ભક્તિમાં જે જોડાયા એટલે ભગવાનની વાતને જેમણે સાંભળી, ભગવાનની વાતને જેમણે હૃદયમાં ઉતારી અને ભગવાનની વાતને અનુસારે જેણે જીવન વાળ્યું, એવા જીવોને ભગવાને સંસારથી તાર્યા. એમાં એકનું નામ આપે છે અભયકુમાર. અભયાદિવીર અભયકુમાર આદિ મહાત્માઓને ભગવાન વડે ધર્મની દેશના આપીને સંસાર સાગરથી તરાયા.
તીર્થંકર નામ કર્મ એમનું હૃદયમાં આવ્યું કેવળ જ્ઞાન કર્યું તો એ પેલા જે એનો જન્મ થયો અને એ બધું શિક્ષા કલ્યાણ થયું એ બધું ત્યારે તીર્થંકર નામ કર્મ એનું હૃદયમાં નથી ને.
ઉદય બે પ્રકારનો, રસોદય અને પ્રદેશોદય. એ પ્રદેશોદય હતો, રસોદય ન હતો.
રસોદય કેવળ જ્ઞાન પછી
પછી રસોદય એટલે ભાવ થાય ના, રસોદય એટલે એનું કાર્ય કરે. તીર્થંકર નામકર્મ નું કાર્ય તીર્થ ની સ્થાપના કરવી, એટલે તીર્થ ની સ્થાપના કરવાનું ફળ રસોદય થાય ત્યારે મળે. અને પ્રદેશોદય ત્રીજા ભાવ થી ચાલુ થાય એટલે એ તીર્થંકર નામકર્મ રૂપે બાંધેલા દલિત સૌભાગ્ય યશ અને આદે નામ કર્મ માં ભળી અને એના રૂપે ઉદયમાં આવે એટલે સૌભાગ્ય આદે યશ નો રસોદય કહેવાય, તીર્થંકર નામકર્મ નો પ્રદેશોદય કહેવાય. જેમ આપણે એક વસ્તુ બનાવી હોય એમાં બીજી વસ્તુ ભેળવી દઈએ તો બીજી વસ્તુ એમાં ભળીને ખવાઈ જાય, પણ મુખ્યપણે સ્વાદ પેલી વસ્તુમાં આવે એમ અહીંયા મુખ્યપણે સૌભાગ્ય આદે યશ એમાં તીર્થંકર નામકર્મના પ્રદેશો એટલે દલિયા પરમાણુઓ એમાં ભળે એ રૂપે બને એટલે જીવનો વધારે સૌભાગ્ય વધે, આદે વધે, યશ વધે, ફળ એ રૂપે વધારે મળે. પણ દલિકોના તીર્થંકર નામ કર્મ એટલે એને પ્રદેશો દે કહેવાય. એક કર્મ બીજા કર્મમાં ભળી બીજા રૂપે થઈને ઉદયમાં આવે એ જૂનાનો પ્રદેશો દે કહેવાય, નવાનો રસો દે કહેવાય. અને તીર્થંકર નામ કર્મ તીર્થંકર એટલે તીર્થ ની સ્થાપના કરાવે એવા ફળ રૂપે ઉદયમાં આવે એવી પાકો દે. એ તેરમા ગુંઠાણે જ થાય, ચરણાન પામે પછી જ થાય. તેર મે ચૌદ ને બે જ ગુંઠાણે એનો રસોદય હોય છે. હૃદયસોદય છઠ્ઠે થી ચોથે થી ચાલુ થઈ જાય, જ્યાંથી બાંધ્યું ત્યાંથી. એના કારણે બીજા જીવો કરતા એનો સૌભાગ્ય વધારે, યશ વધારે, આદે વધારે. ભલે કેવડા નથી પામ્યા તો એ લોકો એમનું વચન સ્વીકારે, એમની વાત વધારે માન્ય રાખે, માનવંતો જીવ બને એ તીર્થંકર નામ કર્મ નો પ્રદેશો દે. એટલે જન્મ્યા ત્યારે કેવડા નથી પામેલા તો પણ આ તીર્થંકર નામ કર્મ નો પ્રદેશો દે છે એટલે કોળા કોળી દેવો આવે અને એમને જન્મોત્સવ મેર ઉપર લઈ જાય, એટલો એમનો પુણ્યોદય એ આ તીર્થંકર નામ કર્મ. પણ પ્રદેશો દે રૂપિયું એમાં શ્લોક 26 તું પાપ ભરા ક્રાંતિ કાળ સૌકારી સૌ કરી કાઢી ન સ્વીકૃતા ભવા ભૂધો તે ભવિષ્યંતિ દુઃખિતા. ભગવાન એ કહેલી જે આજ્ઞા કે રાગ દ્વેષ આદિ દોષો કાઢવા જેવા અને જ્ઞાન ધર્મચારી ગુણો મેળવવા જેવા, આવી આજ્ઞા જેમણે માની એમાં એમનો દાખલો આપ્યો અભય કુમાર નો, એમના વડે સંસાર તરાયો. અને ભગવાનની આ આજ્ઞા જેમણે ન માની, મોહના કારણે જેને ન માની એમાં દાખલો આપે છે કાળ સૌ કરી કસાઈ. આ કસાઈ આદિ જીવો વડે ભગવાનની આજ્ઞા ન સ્વીકારાય તો એ જીવો દુઃખી થયા છતાં ભવસાગરમાં ડૂબનારા બન્યા. ભવસાગરમાં કારણ કે ભગવાનની આજ્ઞા ન માની ન સ્વીકારી એ મોહ મન કસાઈ મન હિંસામાં રહ્યા અને પાપો કરવાના કારણે સંસાર સાગરમાં ડૂબ્યા. જે પાપના ભારથી ભરેલા કાળ સૌ કી સૌ કરી ક વિગેરે કસાઈઓ વડે ભવામાં ન સ્વીકૃતા ભગવાનની આજ્ઞા ન સ્વીકારાય અને હિંસામાં જ રહ્યા તેઓ દુઃખી થયા છતાં આ ભવસાગરમાં ડૂબનારા બન્યા, એટલે લખનારા બન્યા. શ્લોક 27. સર્વ જંતુ ઈતા આજ્ઞા એવ આજ્ઞા એવ મોક્ષ એક પદ્ધતિ ચરિતા આજ્ઞા એવ ચારિત્રમ આજ્ઞા એવ ભવ ભંજની. ભગવાનની આજ્ઞા માનવી એ સંસારથી આપણને સારનારી વસ્તુ છે અને એ જ આપણું કલ્યાણ કરનારી વસ્તુ છે એમ આમાં સમજાવે છે. કેમ કે ભગવાને કોઈ પક્ષપાત રાખીને આજ્ઞા નથી કરી. કેવનાન પામ્યા પછી સંસાર જીવો કેમ કરે એવી જ આજ્ઞા ફરમાઈ છે. તો હવે એની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો સંસાર તરાય. એટલે આજ્ઞા સર્વ જંતુ હિતા સર્વ જીવોને હિત કરનારી છે. મોક્ષ એક પદ્ધતિ મોક્ષે જવાનો એક રોજ ધોરી માર્ગ છે. ચરિતા આજ્ઞા એવમ જેમણે જેને આ ભગવાનની આજ્ઞા આચરી છે એના ભવ ભંજની એના ભવોને ભાંગનારી એ સંસારને ખતમ કરનારી અને મોક્ષ અપાવનારી બની છે અને બને છે. આ કાળે પણ જે જે જીવો ભગવાનની આજ્ઞાને સ્વીકારે છે અને આજ્ઞા પ્રમાણે વર્તે છે એનું અવશ્ય કલ્યાણ થાય છે. કારણ કે આ વિતરાગ ભગવાનની આજ્ઞા કોઈ મોહમાં ફસાવનારી કે કસાય કરાવનારી કે સંસારમાં રખડાવનારી છે જ નહીં. એટલે તમે વૈરાગી બનો અને વૈરાગી એવો શ્રેષ્ઠ લાવો કે જેનાથી તમે વિતરાગ બનો અને વિતરાગ બનશો તો અંતર્મૂર્તમાં જ અવશ્ય કેવો જ્ઞાન થશે. કારણ વિતરાગતા આવ્યા પછી કેવો જ્ઞાન થતા વાર લાગતી નથી. ગઈકાલે જ વાત આવી હતી કે મોહનીય કર્મને તોડવામાં 3 ગુણ થાણા જોઈએ 8, 9, 10. જયારે એ તૂટી જાય તો 1 જ ગુણ થાણું 12મું 3 કર્મને તોડી શકે દાનાવરણી દર્શનાવણી ને અંતરાય. એટલે જે જીવ વૈરાગી માંથી વિતરાગી બને અને વિતરાગી માંથી સર્વજ્ઞ બને એ જીવ અયોગી થઈને મોક્ષે જાય. એટલે મોક્ષનો આ ધોરી માર્ગ છે. જો ભગવાનની આજ્ઞા સ્વીકારશો તો તમે કલ્યાણને પામશો. ભગવાનની આજ્ઞા કોઈ પક્ષપાત વાળી નથી કે ભગવાનની આજ્ઞા પોતાનો શિષ્ય પરિવાર વધારવાના મોહથી નથી થઈ રહી. પણ જીવોનું કલ્યાણને હિત કેમ થાય એમ સાચો માર્ગ એમણે આ બતાવ્યો છે. અને તીર્થંકર નામકર્મનો ઉદય હતો એટલે એમના જ્ઞાનમાં અને એમના બોલવા ચાલવામાં કોઈ દોષ નહોતો. શ્લોક 28. ઈયમ તુ ધ્યાન યોગેન ભાવ સારસ્તુ તિસ્થવે પૂજાદી બી સુચારિત ચરિયા પાલિતા ભવે. હવે ભગવાનની આજ્ઞા પાળવી એટલે શું? એનો પેલો ભગવાનની આજ્ઞા બરાબર ભણવી, ભગવાનની આજ્ઞા સમજવી અને ભગવાનની આજ્ઞાને બોલો જીવનમાં ઉતારવી. ભગવાનની આજ્ઞાને જીવનમાં ઉતારવી એ જ ભગવાનની આજ્ઞા કહેવાય ને. જેના વડે બહુ ધ્યાન ધરવા દ્વારા ભગવાનની આજ્ઞા પાલન કરાય છે અને ભગવાનની આજ્ઞા સમજ્યા પછી ભાવસાર ઊંચા ભાવો હૈયામાં લાવીને જેને ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનનું સ્તવન કરે છે, ભગવાનની પૂજા કરી છે, આવા આવા અને સદાચારી જીવન જીવ્યા છે, એમના વડે આ ભગવાનની આજ્ઞા સારી રીતે આરાધિત કરાય એવી કહેવાય, પાલન કરી કહેવાય. ભગવાનની આ જ આજ્ઞા છે, તમે તમારા આત્માને ઓળખો, તમારા ગુણો તમારા મત છે, અને તમારે જ મોહને કાઢીને તમારા પોતાના ગુણોને તમારે જ પ્રગટ કરવાના છે, અને પ્રગટ થયેલા ગુણો તમારામાં જ રહેવાના છે, કોઈનામાં જવા નથી. ગુણ ધન એવું છે કે એકનું ક્યારેય બીજામાં જતું નથી, એકના સંપર્કથી બીજાનું દબાયેલું ધન પ્રગટ થાય છે, પણ એકનું ધન બીજામાં જતું નથી. કેવળ જ્ઞાન પામેલા મહાત્મા સંબોધન બેસીને આટલો ધર્મ ઉપદેશ આપે અને ઘણા જીવો કેવળ જ્ઞાન પામે, પણ ભગવાનનું કેવળ જ્ઞાન ભગવાનમાંથી નીકળીને કોઈમાં જતું નથી, એમનું ઢંકાયેલું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે ગુણોમાં આવું સામ્રાજ્ય છે, ધર્મ અને ગુણોમાં આટલો ફરક. ધર્મમાં તમે તમારું જેટલું આપો એટલું તમારું ઓછું થાય, ગુણોમાં તમે જેટલા આપો એટલે એના ઉગડે તમારા પાકા થાય, બે ધર્મમાં આટલો ફરક છે. માટે પરમાત્માની આ આજ્ઞા બધાએ સ્વીકારી એ કાળા જીવોએ, અને જેને જેને સ્વીકારી એ જીવો કલ્યાણ પામ્યા. શ્લોક 29. આરાધિતો અસ્તિ અસૌ ભાવસ્તવેન વ્રતચર્યા તસ્ય પૂજા દિના દ્રવ્ય સ્થવેન તુષર આગતા. જે જીવોએ ભાવસ્તવન કરીને એટલે ભાવનાથી ગુણગાન ગાઈને અહિયાથી એમની અહોભાવપૂર્વક સ્તુતિ કરવા વડે અને એમને કહેલા વ્રતોને આચરવા વડે ભગવાનની આરાધના કરાય. આ જે પહેલું વાક્ય છે એ સાધુ સંતો માટે, સાધુ સંતોએ એમની ભાવથી સ્તુતિ કરી, દ્રવ્ય પૂજા નથી કરતા, કેમ કે એમને સ્નાનનો વ્યવહાર નથી એટલે એ દ્રવ્ય સ્તવન નથી કરતા, પણ ભાવ સ્તવન કરે અને ભગવાને કહેલા વ્રતો મહાવ્રતો એનું પાલન કરે, એટલે ભગવાનના કહેલા મહાવ્રતોનું પાલન કરવા રૂપ ભગવાનની આજ્ઞા માનવા વડે ભગવાનની આરાધના કરાય. અને શ્રાવક શ્રાવિકા જે છે, જે સંસારી છે, એમણે સ્તુતિ પણ ભગવાનની કરી અને પૂજાદી પણ કરી, અને રાગપૂર્વક અહોભાવપૂર્વક દ્રવ્ય સ્તવન કર્યું, એટલે એમની અંગ પૂજા આદિ પણ શ્રાવક શ્રાવિકાએ કરી. આ રીતે પરમાત્મા પ્રત્યે અહોભાવપૂર્વક સ્તુતિ કરનારા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સારી પ્રકારના જીવોએ ભૂતકાળમાં કલ્યાણ પ્રાપ્ત કર્યું, અને વર્તમાનમાં પણ જે આ ભગવાનની સ્તુતિ વગેરે કરે છે તેઓ કલ્યાણને પામે છે, કેમ કે ભગવાન કાયમ હિત સમજાવનારા છે, અને તમે એમની સ્તુતિ કલ્યાણ કરો તો એમને કઈ અહોભાવ થતો નથી, એટલે અહો મનમાનમાં જતા નથી, પણ આપણને એમના પ્રત્યે જે અહોભાવ પૂજ્ય ભાવ વધે છે એનાથી આપણું કલ્યાણ થાય છે. માટે આપણે એમના ગુણગાન ગાવા જોઈએ. ચિંતામણ્યાદિ કલ્પસ્ય સ્વયં તસ્ય પ્રભાવત કૃતો દ્રવ્યસ્તવોપી સાત કલ્યાણાય તદર્ચિનમ. સામાન્ય ચિંતામણી રત્ન હોય કે કલ્પ વૃક્ષ હોય કે કામધેનુ ગાય હોય, આવા પદાર્થો જે ચિંતામણી રત્ન એટલે એક ચિંતી કહેવાય, કઈ બહુ ચેતના વાળું નથી, સદગમે એની વિધિપૂર્વક જો આરાધન કરો તો આ બધી વસ્તુઓ ફળ આપે છે. તો આ તો પરમાત્મા પંચેન્દ્રિય જીવ છે, તીર્થંકર નામકના ઉદય વાળો જીવ છે, એની જો ભાવથી બરાબર સ્તવના કરવામાં આવે અને અહોભાવપૂર્વક એની વંદન નમસ્કાર કરવામાં આવે તો આપણા કર્મ તૂટે તૂટે ને, અને અવશ્ય કેવળ જ્ઞાન આદિ ઊંચા ભાવો જીવને પ્રાપ્ત થાય, એટલે તેનાથી જીવોનું અવશ્યમાં કલ્યાણ છુપાયેલું છે, અને આ જ માર્ગ કલ્યાણ કરવાનો છે. સ્વર્ગાપવર્ગ દો દ્રવ્ય સૌ અત્રાપી સુખાવ હેતુ ચિત્ત પ્રસત્ય કર્તવ્યો ગૃહિણા સદા. ગ્રહસ્થ જીવે પણ હંમેશા પરમાત્માની દ્રવ્ય શુદ્ધિ કરવી જોઈએ. સંસાધુને સ્નાનાદિનો વ્યવહાર નથી એટલે દ્રવ્ય સ્તવન નથી કરતા, ચલાયો. કારણ કે પરમાત્માની સ્નાન કરીને પૂજા કરવી અને એનો સ્પર્શ કરવો એ અધિકાર ગ્રસ્તનો છે. એ લખે છે કે આ ભગવાનની દ્રવ્ય પૂજા એ સ્વર્ગ અપવર્ગ દો સ્વર્ગ અને મુક્તિ બંનેને આપનારી છે. આવું દ્રવ્ય સ્તવન પણ આત્માને અનંત સુખને આપનારું છે. માટે ચિત્ત પ્રસન્નતાનું કારણ છે એટલે ચિત્તની પ્રસન્નતા માટે ગ્રહસ્થ જીવોએ આવું દ્રવ્ય સ્તવન અવશ્ય કરવું જોઈએ. આપણે પણ યથાશક્તિ જયારે સ્નાનાદિ ન કર્યા હોય તો દર્શન વંદન પૂજન કરીએ, અને સ્નાનાદિ કર્યા હોય તો પ્રભુની અંગ પૂજા કરીએ. આ રીતે પ્રભુનો સ્પર્શ કરીને ગ્રહસ્થો પણ બોલો આત્માનું કલ્યાણ કરી શકે છે. ભવેત નિધિરપિ હસ્ય યથાશક્તિ પુનર્યદિ તથા પ્રક્ષરિત સિંહ કર્મ નિર્મથનમ પ્રતિ. આ ગ્રહસ્થ જીવ સંસારી જીવ ભગવાનની સેવા પૂજા કરતા કરતા અને ભગવાનના કહેલા શાસ્ત્રોનો અભ્યાસ કરતા ભગવાનની વાણી એના હૃદયમાં જયારે વધારે ઉતરે છે ત્યારે કાળે પાકે એટલે સંસાર છોડીને સાધુ પણ થાય છે, શ્રાવકમાંથી સાધુ થાય છે. એટલે દ્રવ્ય પૂજા આત્માનું હિત કરનારી છે અને કર્મને કાપનારી છે. એટલે કર્મને તોડવામાં નિર્મથન કરવામાં સિંહ જેવી છે. જેમ સિંહ બીજા પ્રાણીઓનો હત્યા હિંસા કરે છે એમાં ભગવાનની કરાયેલી દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બંને આત્માના કર્મોનો નાશ કરવામાં સિંહના જેવા પરાક્રમવાળી છે. માટે ઉત્તમ આત્માઓએ આવા પ્રભુના ગુણગાન ગાવા કે પ્રભુની સેવા કરવી કે પ્રભુની આજ્ઞાને સ્વીકારવી એના શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ જ આ માનવ જીવનનો લાવો છે. શ્લોક 33. શ્રાવકો બહુ કર્મ આપી પૂજા જે શુભ ભાવત દલયિત્વા અખિલમ કર્મ શિવમ આપનોતિ સત્વરમ. સાધુને સાધી કે જે સંસારના આરંભ સમારંભથી દૂર રહેલા છે એના ત્યાગી છે. આ જીવો તો આત્મતત્વના આરાધક છે અને આત્મતત્વના આરાધના કરીને જલ્દી કલ્યાણને પામે છે. પરંતુ શ્રાવક શ્રાવિકા પણ ઘરબારના બહુ આરંભ સમારંભ વાળા હોવા છતાં પણ ભગવાનની પૂજા સેવા આદિ કરવા વડે અહિયામાં ઊંચા ભાવ આવવાથી કર્મનો દલયિત્વા કર્મનો નાશ કરીને સત્વરમ જલ્દી જલ્દી મોક્ષપદને પામે છે. અભયકુમાર અને શનિ મહારાજા આવા ઘણા જીવો આત્માનું કલ્યાણ શ્રાવક શ્રાવિકાના ભાવમાં પણ પ્રાપ્ત કર્યું છે. એનો અર્થ એ નહીં કે આપણે સાધુપણું લેવા એવું હોય તો ન લેવું, પણ શ્રાવક સાધુપણું કદાચ ના લઈ શકીએ કે એને ન પ્રાપ્ત કરી શકીએ તો શ્રાવકપણામાં પણ ભગવાનની દ્રવ્ય પૂજા કરવા દ્વારા અને એમના ગુણગાન ગાવા દ્વારા આ ભાવમાં પણ આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ. એટલે આત્માનું કલ્યાણ કરવામાં પરમાત્માની દ્રવ્ય પૂજા પણ અતિશય ઉપકારી છે. એન શ્લોક 34. એન આજ્ઞા યાવત આરાધા સતાવત લભતે સુખમ યાવત વિરાજિતા એન તાવત દુઃખમ લભતે સ. જે આત્માએ આ માનવ જીવનની અંદર ભગવાનની આજ્ઞા જેટલા પ્રમાણમાં આરાધી એટલા પ્રમાણમાં જીવ કલ્યાણ પામ્યો, અને જે જીવે ભગવાનની આજ્ઞા માનવ જીવનમાં વિરાધી આરાધી નહીં પણ એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું આજ્ઞાનો વિનાશ કર્યો એ જીવે એ ભાવમાં દુઃખ પામીને ભગવાનની આજ્ઞાનું આરાધન એ સુખ આપનારું છે, ભગવાનની આજ્ઞાની વિરાધના એ દુઃખ આપનારું છે. સમજાય એવી વાત છે. ભગવાનની આજ્ઞા શું એ લખે છે, આ કાલમ યમ આજ્ઞા તે હે ઉપાદે ગોચરા આ શ્રવ સર્વથા હે ઉપાદે સંભર. કોઈ પૂછે કે ભગવાનની આજ્ઞા શું એ તો સમજાવો કે જે આપણે સ્વીકારાય. તો કે યાવત ચંદ્ર દિવાકર સુધી ભગવાનની આ એક જ આજ્ઞા ટૂંકી છે કે જેટલા જેટલા આશ્રવ વાળા ભાવો છે એ છે તજવા જેવા, અને જેટલા જેટલા સંબંધ નિદ્રાના ભાવો છે એ આદરવા જેવા. આટલી આજ્ઞા. આશ્રવ સર્વતા એ ઉપાદેશ સંભર, આશ્રવ એ છે જેનાથી જીવમાં કર્મ આવે એવા કાર્યો બધા થજવા જેવા 18 પાપ સ્થાનક, અને ઉપાદેશ સંભર જેનાથી આવતા કર્મ રોકાય અને જૂના બાંધેલા કર્મોનો ક્ષય થાય એવો સંભર એ આ દરવા જેવું છે. એટલું હવે શ્લોક 35. સદા તત્પાલને લીને પરમાત્માત્મની સમ્યક જ્ઞાય તે જ્ઞાતો મોક્ષમ ચ કુરુતે પ્રભુ. જે મહાત્માઓ સદાકાળ પોતાના આત્મા વડે આત્મામાં રહેલું પરમાત્મા પણ એનું ચિંતન કરે છે, મનન કરે છે, એનું લક્ષ્ય રાખીને આરાધના કરે છે, તે જીવ સમ્યક રીતે અવશ્ય મોક્ષ તત્વ જણાય છતે મોક્ષને પામે છે. પ્રભુ આવા જીવને અવશ્ય મોક્ષ આપે છે. એટલે ભગવાન આપી દેતા નથી, પણ એ જીવ એ માર્ગે ચાલે તો મોક્ષે પહોંચે છે,
પાત્રતા
તૈયાર થાય છે. જે જીવ ભગવાનની આજ્ઞાને પાળવામાં, કારણ એમની આજ્ઞામાં એ છે કે તમે આશ્રવો છોડો, સંબંધને સ્વીકારો. એની આજ્ઞા એવી નથી તમે મારા પગદાબોગ મારી સેવા કરો એવું નહીં. મોટું એમણે આવું સારું તત્વ બતાવ્યું છે એટલે આપણને એમના ઉપર અહોભાવ થાય છે કે હું એમની શું સેવા કરું. બાકી એમને કઈ સેવા કરવાનું નથી બતાવ્યું. ખ્યાલ આવ્યો? કોઈ મહાપુરુષો પોતાની સેવામાં તમે લાગી જાઓ એવો સ્વાર્થભરી વાણી ક્યારેય ભૂલતા નથી. પણ હવે જેને આપણું જીવન ઉગાડ્યું હોય, જેને આપણા જીવનનું કલ્યાણ કર્યું હોય, એની સેવા કરવાનો ભાવ આપોઆપ કુદરતી એના ઉપર આપણને થઈ આવે છે. એટલે એમની આજ્ઞાને પાળવી અને આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ આપણા આત્મામાં જ છે, આપણા આત્મામાંથી જ મેળવવાનું છે, અને મેળવ્યા પછી પણ આત્મામાં જ રાખવાનું છે. કોઈને આપી દેવાનું છે નહીં અને અપાતું પણ નથી અને કંઈ બહારથી પ્રગટ પણ થતું નથી. આવું સમજીને એ જીવ તું તારા પોતાના આત્માના કલ્યાણ માટે તું પ્રયત્ન કર, તારે જ કરવાનું છે, તારે જ મોને છોડવાનો છે, તારે જ મોક્ષ મેળવવાનો છે. આવી ભગવાનની આજ્ઞા જે સ્વીકારે છે તે વાસ્તવિક રીતે તે મોક્ષે જાય છે, પણ વ્યવહારમાં એમ કે પ્રભુએ એને મોક્ષ આપ્યો. મોક્ષમ કુરુતે પ્રભુ, પ્રભુ એનો મોક્ષ કરે છે. પણ ભગવાન કઈ એને હાથ પકડીને મોક્ષ નથી લઈ જતા, એને આ કાર્ય કર્યું એના પ્રતાપે એ જી સ્વયં મોક્ષ પામે છે.
માર્ગદર્શન આપે છે.
હા, ભગવાન માર્ગદર્શન આપે છે એટલે માર્ગદર્શન પ્રમાણે જે ચાલે એ મોક્ષે જાય છે. એ લોક વ્યવહાર એવો થાય કે ભગવાને એને મોક્ષ આપ્યો, હવે ભગવાન એને મોક્ષે લઈ ગયા. બાકી શાસ્ત્રમાં આવું આવે છે, આત્મનમ આત્મના વેતી મોહ ત્યાગાત એદા આત્મની તદેવ તસે ચારિત્રમ સજ્ઞાન તત્વ દર્શન. જયારે પોતાનો આત્મા મોહને છોડીને આત્માને ઓળખે છે અને આત્મભાવમાં રમે છે ત્યારે આ જીવ પોતે જ પોતાના આત્માને મોક્ષ આપે છે. જયારે આ જીવ પોતાના આત્માને યથાર્થ તત્વથી ઓળખે છે, મોહ દશાનો નાશ કરે છે, ત્યારે આ જીવ પોતે જ પોતાના આત્માને પેલો મોક્ષ આપે છે. તેનું જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણેય ગુણો સૌથી શ્રેષ્ઠ છે. ગાથા 36. બુદ્ધો વા યદિ વા વિષ્ણુ યદ્વા બ્રહ્મા સ ઈશ્વર ઉચ્ચતામ સજિનેન્દ્રો વા ન અર્થ ભેદ તથાપિ. આવો જે સાચો માર્ગ બતાવે, પોતે નિષ્ક્રુ રે અને જગતના જીવોનું કલ્યાણ કરે ને કલ્યાણનો માર્ગ બતાવે. આવા ભગવંતો હોય એને તમે બુદ્ધ કહો, એને વિષ્ણુ કહો, એને બ્રહ્મા કહો, એને ઈશ્વર કહો અથવા એને જીનેશ્વર કહો, બધા નામ એક જ છે. અત્યારે જુદા જુદા નામથી લોકો ભગવાનને પૂજે છે, પણ સાચું નામ જીનેશ્વર પ્રભુમાં જ આ ગુણો છે. એને સાચો માર્ગ લોકોને બતાવ્યો છે, કરે છે ને તારે છે. એટલે એ જ પરમાત્મા જીનેશ્વર છે, એ જ પરમાત્મા સાચા જ્ઞાની એટલે બ્રહ્મા છે, એ જ પરમાત્મા સાચા બુદ્ધ છે, એ જ પરમાત્મા સાચા વિષ્ણુ છે. બધા પરમાત્મા જેટલા નામ દુનિયામાં પ્રવર્તે છે એ નામના ગુણો બધા આ ભગવાનમાં છે. મને તમે જીનેશ્વરને બરાબર આરાધો, સમજો, એના માર્ગને સ્વીકારો, એના માર્ગે ચાલો તો આજે તો કાલે મોક્ષે જશો. શ્લોક 37. મમૈવ દેવો દેવ સ્યાત્ તવ નૈવેતિ કેવલમ મત્સરસ્ફુજ્યમ સર્વમ અજ્ઞાનીનામ વિજૃંભિતમ. જે જીવો આ ભગવાનનું શાસન પામ્યા નથી અને તત્વ સમજ્યા નથી, અજ્ઞાનમાં ડૂબેલા છે અને મોહ દશામાં ખૂચેલા છે, આવા જીવો આવું બોલે છે કે મારા દેવને જ આરાધો, તમારા દેવમાં કઈ તાકાત નથી, તમારો દેવ નકામા છે. આવું આવું આડાવડું બોલીને લોકો ઈર્ષ્યા, દ્વેષ, કસાય અને મોહ રાજાના નાટકમાં ફસાણા છે અને સંસારમાં ડૂબ્યા છે અને બીજા લોકોને પણ સંસારમાં ડૂબાડે છે. મારે એમનો કોઈનો પણ આ માર્ગ કે એમનું આ કથન સારું નથી. શ્લોક 38. યથાવસ્થિત વિજ્ઞાત તત્સ્વરૂપાસ્તુ કિમ ખ્વચિત દિવદંતે મહાત્માનસ તત્વ વિશ્રાંત દ્રષ્ટય. તત્વ વિશ્રાંત દ્રષ્ટય, તત્વની અંદર ઓટલો છે દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ 24 કલાક સતત આત્મતત્વની વિચારણામાં અને આત્મતત્વની અંદર લયલીન છે. જે મહાત્માઓ આત્માના સ્વરૂપમાં જ રમણતા કરનારા છે, પૌદ્ગલિક ભાવોથી બહુ દૂર છે, મોહ દશાથી દૂર રહેનારા છે, સારા નરસા ભાવોમાં ઓતપ્રોત નથી, આવા જે મહાપુરુષો છે એ યથાવસ્થિત વિજ્ઞાત સ્વરૂપા, જે વસ્તુ જેવી છે એ વસ્તુને એવી જાણનારા, એ વસ્તુને એવી સમજનારા અને એમાં ઓતપ્રોત છે. મહાપુરુષો એ વસ્તુને બોલો એ સમજીને એનાથી દૂર રહેનારા, ઉપાધિ વસ્તુને ઉપાધિ સમજીને આત્માના કલ્યાણમાં જોડનારા આ મહાપુરુષો તત્વદ્રષ્ટિવાળા હોય એમાં જ આવો વિવેક જાગે છે. જે તત્વદ્રષ્ટિવાળા નથી હોતા એ જીવો ઘણીવાર કુબુદ્ધિના કારણે એને ઉપાધિ સમજી લે છે અને ઉપાધિને એ સમજી લે છે, એટલે સાચા માર્ગથી પતિત થઈ જાય છે. જે જીનેશ્વર પ્રભુનું શાસન પામ્યા છે, ભણ્યા છે, તત્વ સમજ્યા છે એ મહાત્મા પુરુષો જ આ દ્રષ્ટિમાં સ્થિર થાય છે અને આત્મકલ્યાણ પામે છે. ગાથા 39. સ્વરૂપમ વિતરાગત્વમ પુનસ્તસ્ય ન રાગીતા રાગો યત્ર તત્ર નિ દુષા દિશા દેવ ધ્રુવમ. જેનામાં એકવાર વિતરાગપણું પ્રગટ થયું એ જીવમાં ફરી ક્યારેય રાગદશા આવતી નથી. અન્ય ધર્મમાં આવું આવે છે કે ભગવાન મોક્ષે ગયા અને પછી અહીંના પોતે થાપેલા ધર્મમાં હાનિ દેખે તો એનો ઉદ્ધાર કરવા મોક્ષમાંથી ફરી સંસારમાં આવે, જન્મ ધારણ કરે. અહીંયા આવું નથી. જેનો રાગ દ્વેષ ગયો બોલો એ ફરી ક્યારે રાગી થતા એટલે એકવાર વિતરાગ દશા જીવમાં આવે તો એ વિતરાગ દશા અનંત કાળ રહે છે, ફરી એ રાગ જે દ્વેષ થતા નથી. એમાં દ્વિતરાગ નામમાં જેનો રાગ કાઢ્યો એક જ લખ્યું છે ને, દ્વેષ કેમ ના લખ્યું? કે રાગ હોય તો જ દ્વેષ થાય, રાગ જેનો જાય એનો દ્વેષ પણ જાય જ, એટલે દ્વેષ ગયો એમ કહેવાની કોઈ જરૂર નથી. રાગ ગયો એટલે દ્વેષ ગયો. તો જેનામાં આવું વિતરાગ પણ પ્રાપ્ત થાય છે તેને ફરી ક્યારેય પણ રાગદશા આવતી નથી. રાગો યદી એકલો અને જો જીવનમાં રાગદશા છે તો બીજા દોષો આયા વગર રહેશે જ નહીં. એકનો આપણને રાગ થાય એટલે સેજે પણ બીજા ઉપર થોડો અણગમો થાય ને થાય, અને એકનો ગમો બીજાનો અણગમો હોય એટલે એકના ગુણો ગાઈએ બીજાના દોષો દેખીએ. આ જીવ બગડ્યા વગર રહે નહીં. એટલે રાગ એ જ બધા કસાયોનું મૂળ છે. એટલે જેનો રાગ ગયો છે એ જ સાચા વિતરાગ પ્રભુ છે. આવી વિતરાગતા પ્રભુને જોઈને આપણામાં ક્યારે આવે એ જ કલ્યાણનો માર્ગ છે. સહી દો સહી દુષી દો દેવ કથમ ભવિતું અરતિ ઇથમ માધ્યસ્થમ આધાય તત્વ બુદ્ધ્યા અવધાર્યતા. સહી દો સહી રાગ આદિ જે દોષો આદિ સમજી લેવા, રાગ દ્વેષ મોહ અજ્ઞાન આ બધા દોષોથી જે જીવ દૂષિત બનેલો છે એ દોષોથી ભરેલો છે એ જીવ પરમાત્મા કેમ બની શકે, એ જીવ ભગવાન કેમ બની શકે, એ જીવ વિતરાગ કેમ થઈ શકે. હંમેશા વિતરાગ થવું હોય કે ભગવાન બનવું હોય તો સર્વ દોષોથી રહી ગયો તો જ થવાય. એટલે જે શિષ્યો ઉપર આશીર્વાદ આપે, શિષ્યોના કામ કરી આપે, સંસારમાં જન્મ ધારણ કરે, આવા જે હોય એ ભગવાન કેમ બની શકે. ઇથમ આવું સમજીને માધ્યસ્થમ આધાય એકદમ મધ્યસ્થ ભાવ અહિયાંમાં લાવીને કોઈનો પણ પક્ષપાત કર્યા વગર, ભલે જીનેશ્વર પ્રભુનો પણ તમે પક્ષપાત ના કરો પણ આમ તટસ્થ થઈને વિચારો તો જે રાગ દ્વેષ ન હોય એ સાચા પરમાત્મા કહેવાય. જે શિષ્યની ઈચ્છાઓને પૂરે, શિષ્યો કહે એમ કરે અને એની પાછળ ફરે એને પરમાત્મા કેમ કહેવાય. આ વાત માધ્ય સ્વભાવ રાખીને તત્વબુદ્ધિથી વિચારવા જેવું છે. આપણે આટલા બધા જીનેશ્વર પ્રભુની પાછળ ભગવાન માની કેમ ફરીએ છીએ કે વિતરાગ હતા, કેવા હતા, કોઈની સેવામાં અંજાયેલા નહોતા અને કોઈ એની સેવા કરે એની ઈચ્છાઓ પૂરી કરવી અને એ સેવાઓ ના કરે એને દંડ કરવો આવા રાગદ્વેષ વાળા નહોતા. એટલે વિતરાગતા વાળા હતા. માટે આપણે આ પરમાત્માને બહુ વધારે ભાવથી પૂજીએ છીએ. આ વાત તત્વ દ્રષ્ટિથી વિચારવા જેવી છે, સમજાય તેવી છે અને અહિયાંમાં પણ બહુ ઉતારવા. શ્લોક 41 યદ્વા રાગાદિભિ દોષૈ સર્વ સંક્લેશ કારકૈ દુષ્યજન સુભિનાપિ દેવે નૈવ તેન કિમ. હવે ધારો કે કોઈ દેવ રાગ દ્વેષ વાળા હોય, મોહ દશા વાળા હોય, આપણે એની આમ સેવા પૂજા કે જાર કરીએ એ ખુશ થઈ જતા હોય અને આપણી ઈચ્છાઓને પૂરતા હોય, સંતોષ આપતા હોય, તો પણ જે આપણી સેવાથી ખુશ થાય છે એ કોઈ સેવા કરવાનું ભૂલી જઈએ કે આડાઅવળું ચલાઈ જાય તો ગુસ્સે પણ થવાના છે. એટલે જે આવા રાગદ્વેષથી ભરેલા દેવો છે એવા દેવો વડે આપણને શું ફાયદો એમ સમજીને બોલો શક્ય બને એટલા આવા રાગી દેવથી અને દ્વેષી દેવથી દૂર રહેવું એમ આ ગાથામાં સમજાવે છે. કે સર્વ સંકલેશને કરનારા એવા રાગ આદિ જે કસાયો મોહ દશા એનાથી ભરપૂર ભરેલા એવા જે જીવો દેવો એ કદાચ સારા હોય જેમ વૈમાનિક નિકાયના હોય તો પણ એ જીવ એ દેવ ખુશ થઈને પણ વધારે વધારે તને આપી આપીને શું આપવાના, બોલો સંસારી સુખ આપવાના, શું આપવાના. મારે આવા સુખ વડે અને આવું સંસાર મેળવવા વડે શર્યું આપણે આત્માનું કલ્યાણ કરવું છે તો સંસારનું સુખ આપનાર દેવોમાં બોલો અંજાવવું જોઈએ. આપણે તો આત્માને વિતરાગ બનાવવાનો છે, ક્યાં સુખનો રાગી બનાવવાનો. તો દેવો માનો ધન આપી શકે, શરીર સારું આપી શકે, પાત્રો સારા આપી શકે, કદાચ દેવો ખુશ થાય તો મોટો સંસારની સગવડતા આપે ને. આપણે સંસારના સુખને ઓળંગીને આત્માના ગુણને મેળવવાના. આત્માના હવે જેને પોતે આત્માના ગુણો મેળવ્યા નથી એ આપણને આત્માના ગુણો કાં આપી શકવાના? માટે એ જીવ આવા સંસારી દેવોમાં અંજાવું ફસાવું એ આત્માનું કલ્યાણ કરનારું તત્વ નથી. એમ કરીને સંસારી દેવોમાં ક્યાંય બહુ જોડાવું નહીં. વિતરાગ પ્રભુ જ આપણું કલ્યાણ કરનારા છે અને આપણે પણ આત્માને વિતરાગ બનાવવાનો છે, મોક્ષગામી બનાવવાનો. તો મોક્ષગામી તે બનાવી શકે જે મોક્ષે ગયા હોય. મારે તમે પરમાત્માની ભાવના સેવામાં જોડાવો એમ આપણને મહાપુરુષો ઉપદેશ આપીને સમજાવે છે. વિતરાગમ તતો ધ્યાયન વિતરાગો ભવે ભૂમિ ઈવિકા બ્રહ્મરી ભ્રીતા જયંતિમ બ્રહ્મરી વેથા. આ ગાથામાં એક સરસ દાખલો આપે છે કે ઈયર ભમરીને જોઈને ભમરીનું ચિંતન કરતી હતી, ભમરીના ભાવને મગજમાં લાવતી હતી, ઈયર પોતે ભમરી બની જાય છે. એવી રીતે આ આત્મા વિતરાગ પરમાત્માને જોઈને એની વિતરાગતાનું ચિંતન કરતો થતો, એની વિતરાગતાનું ધ્યાન કરતો થતો, એનો પોતાનો આત્મા જ વિતરાગ બને છે. દાખલો સમજણો, ઇલિકા ભ્રમરી, ઇલિકા ઈયર જેમ ભમરી બને છે એમ આ સંસારી આત્મા જ વિતરાગનું ચિંતન મનન કરતો થતો, હૃદયમાં વિતરાગને સ્થાપન કરતો થતો, પોતે જ વિતરાગ બની છે. ગુજરાતીમાં આનંદજી મહારાજે એક કાવ્યમાં કીધું છે કે જીન સ્વરૂપ થઈ જે જીન આરાધે તે સહી જીનવર હોવે, જે જીનેશ્વર પરમાત્માની સાથે એકાકાર બનીને જે જીનેશ્વર પ્રભુનું ધ્યાન કરે છે તે જીનેશ્વર થાય છે. દાખલો, ભૃંગી ઈરિકાને છટકાવે તે ભૃંગી જગદોવે. જે ભમરી ને પેલું ઈયળ છે ને એ છટકાવે એટલે એનું ધ્યાન કરે તો ઈયળ પણ ભમરી થાય છે. એવી રીતે આ આત્મા પોતે જ પરમાત્માનું ચિંતન કરતો થતો પરમાત્મા સ્વરૂપને પામે છે. ખેડાયો, બાકી પરમાત્મા આપણો હાથ પકડી દે મુખ્ય નથી લઈ જતા અને પરમાત્મા આવી પ્રવૃત્તિમાં કાયાથી નથી જોડાતા. એ હતા અહીંયા ત્યારે ઉપદેશ આપતા હતા અને ઉપદેશ આપીને માર્ગ બતાવતા. બાકી જે જીવ એમના કહેલા માર્ગે ચાલે એ જીવ પોતાના ચાલવાથી કલ્યાણને પામતો હતો અને આજે પણ એમના કહેલા માર્ગે ચાલીએ તો આપણું કલ્યાણ થાય. શ્લોક 43, રાગાદી દૂષિતમ જાયન રાગાદી ક્લેશો ભવે દિવસો ભવે કામુક કામિની જાયન એતા કામૈ કબીલ વિવલમ. જેમ મોદશામાં આસક્ત એવો પુરુષ મોદશામાં રહેલી કોઈ સ્ત્રીનું ચિંતન કરતો થતો વિકારી ભાવને પામે છે. ફરી મોદશામાં રહેલો પુરુષ મોદશામાં વર્તતી કોઈ સ્ત્રીનું વધારે ચિંતન મનન કરે મનમાં તો વિકારી ભાવને પામે છે. તો આ જે મોદશામાં રહેલો જીવ મોદશાને પામે છે એમ વિતરાગ ભાવમાં રહેલો જીવ વિતરાગનું ચિંતન મનન કરતો થતો પોતાનો આત્મા સ્વયં બોલો વિતરાગ ભાવને પામે. દાખલો સમજણો કઈ, આત્મા પોતે જ વિતરાગ પ્રભુનું જો ભાવથી ચિંતન મનન કરે અને વિતરાગની સ્થાપના મનમાં બરાબર કરે તો આ જીવ કાળાંતરે બોલો વિતરાગ દશાને પામે છે. રાગા દેશ તું પાપમાનો ભવભ્રમણ કારણ ન વિવાદો અત્ર કોપી અસ્તિ સર્વથા સર્વસંમતે. રાગાદી રાગ દ્વેષ અને મોહ આ બધા દુશ્મનો એ ખરાબ પાપી છે અને ભવના ભ્રમણનું કારણ છે. આપણા આત્માને જો સંસારમાં કોઈ ભટકાવતા હોય તો રાગાદી દોષ હોય. એક ઉપરનો રાગ હોય એટલે બીજા ઉપરનો દ્વેષ આવે. રાગ દ્વેષ અને અજ્ઞાન આ દોષો જ ભવ ભ્રમણ કારણ આપણે સંસારમાં ભટકાવવાનું કારણ છે. આ બાબતમાં કોઈ જ્ઞાનીનો વિવાદ નથી. ન વિવાદો અથવા કોપી બેઠું સર્વસંમતે સર્વ ધર્મસૂત્રકારોને આ વાત માન્ય છે. તો આપણે પણ આ વાતને સ્વીકારવી જોઈએ અને સ્વીકારીને રાગ દ્વેષને મોહ આ ત્રણેય દોષોને અને ત્રણેય દોષોનો રાજા રાગ એને જીવનમાંથી શક્ય બને એટલો દૂર કરવો જોઈએ. કારણ કે એક દોષ હોય તો બીજા દોષ આવે આવે ને આવે. વિતરાગ મતો ધ્યાયન વિતરાગો કેમ ઉચ્છેદે રાગાદી મોહિતમ ધ્યાયન સરાગો બધે દેશપુરમ. આ કારણથી વિતરાગનું તમે ધ્યાન કરશો તો તમે વિતરાગ બનશો અને રાગીનું ધ્યાન કરશો તમે રાગી બનશો. આવું સમજી રાખવાનું. દોષિત માણસનું બહુ ચિંતન મનન કરીએ તો આપણો આત્મા પણ બધો દોષિત બને. જેને આ દુનિયામાં લડાઈઓ કરી હોય, મારામારી કરી હોય, દુરાચારો સેવ્યા હોય અને અનેક જગા પાપો કર્યા હોય એને જ નજર સામે રાખીએ ને એનું વધારે ચિંતન મનન કરીએ તો એના બધા ભાવો આપણા અહીંયામાં આવે. એટલે રાગી માણસનું ચિંતન કરતો જીવ રાગને પામે અને વિતરાગ પરમાત્માનું ચિંતન કરતો આત્મા કાળાંતરે વિતરાગ અવસ્થાને પામે. તો આપણે આત્માને વિતરાગ બનાવવો છે તો વિતરાગ અવસ્થાનું ધ્યાન કરવું જોઈએ. કેશું શ્લોક 46 યહ વિતરાગ સદેવો નિશ્ચિતામ તથા ભવિનામ ભવદંભોલી સતુલ્ય પદવી પદવી પ્રદહમ. જે આ સંસારમાંથી વિતરાગ બનીને મોક્ષે ગયા છે, જેને પોતે પોતાના આત્માને શુદ્ધ બનાવ્યો છે, જેણે પોતે આત્માનું કલ્યાણ કર્યું છે, આ જ મહાત્મા પુરુષ બીજા જીવોનું કલ્યાણ કરી શકે. જે સુખી હોય એ જેમ બીજાને લાઈન આપી શકે ધનની, દુઃખી માણસ શું આપી શકે? એટલે જે માણસ 5 પૈસા કમાયો હોય, આગળ વિકાસ કર્યો હોય, એ જીવ બીજાને ધંધે લગાડી શકે છે. એમ જે જીવ વિતરાગ બન્યો છે, વિતરાગતા સાધી છે, આત્માનું કલ્યાણ કર્યું છે, તે જીવ આપણા આત્માને વિતરાગ બનાવવામાં કારણ બને છે. બાકી જે સંસારમાં ફસાયેલા છે તે આપણું કલ્યાણ સાધી કરી શકવાના. આ જીનેશ્વર ભગવંતો જ સંસાર તર્યા છે, સંસારથી બીજાને તારે છે. જીણાનમ જાવ્યાણમ ચિન્નાનમ તાર્યાણમ. જેણે રાગાદી દોષોને જીત્યા છે એ જ ઉપદેશ આપીને બીજાને રાગાદીથી પર બનાવે છે. બાકી જે સંસારમાં ડૂબેલા છે એ જીવનું કલ્યાણ કરી શકતા નથી. આવું નમુથુમ સૂત્રમાં પણ કહ્યું છે. વિતરા સ્ત્રોત્રમાં પણ એક આવો શ્લોક આવે છે. મત પ્રસંતે ત્વત્પ્રસાદાયમ પુનઃ ઇતિય ન્યુન્યાસ એમ બિંદી પ્રસિદ્ધ ભગવાન મહી. હે પ્રભુ, તમે પ્રસન્ન થાવ તો મારું કલ્યાણ થાય અને હું ભૈયાના ભાવથી તમારી સેવા ભક્તિ કરું તો મારું કલ્યાણ. તમે પ્રસન્ન થાવ તો મારી પ્રસન્નતાથી તમારી પ્રસન્નતા અને તમારી પ્રસન્નતાથી મારી પ્રસન્નતા, આમ બે અન્યોન્ય છે. હવે બેમાં પહેલ કોણ કરે? હે પ્રભુ, હું પહેલ કરી શકું એમ નથી. આ અન્યોન્યને તમે ભેદી અને તમે પ્રસન્ન થાવ. તમે મારું કલ્યાણ કરનારા છો, મારે તમે મારો હાથ પકડો અને મને કલ્યાણના માર્ગે લઈ જાઓ. આ પ્રમાણે આના 5 ભાગ છે અને 5 કવન કહેવાય, 5 વિભાગ. એમાંનો આ પહેલો વિભાગ અહીંયા પૂરો થાય છે. શ્લોક 46માં શ્લોકે પહેલો વિભાગ પૂરો થાય છે. હવે એની પછી બીજો વિભાગ શરૂ થાય છે. કોનો? અયોગસારનો. કુલ કેટલા ભાગ છે? 5. બીજા ભાગનું નામ છે તત્વસાર ઉપદેશક. તત્વસાર, તત્વભૂત સાર વાળો ઉપદેશ. એટલે આ બીજા અધિકારમાં હવે તત્વસાર સમજાવે છે. ખ્યાલ આવ્યો? સર્વેભી સાંપ્રતમ લોકા પ્રાયસ્તત્વ પરાન મુખા ક્રિશ્ચંદે સ્વ આગ્રહ ગ્રસ્તા દ્રષ્ટિ રાગેણ મોહિતા. આ કાળમાં આ સંસારના જીવો લગભગ બહુધા દ્રષ્ટિ રાખી અંધ બનેલા, પોતાને જે દેખાણું કે મનાયું એમાં જ અંજાઈ ગયેલા જીવો સાચું તત્વ પામી શકતા નથી અને તત્વથી પરાન્મુખ તત્વથી અવળા ચાલનારા આવા જીવો દ્રષ્ટિ રાગના કારણે વર્તમાન કાળના લોકો ઘણા દુઃખી થયા છે અને દુઃખી થાય છે. એટલે દ્રષ્ટિ રાગ એ ભયંકર તત્વ છે, સાચું તત્વ જીવને બોલો સમજવા દેતો. જે જીવ જેમાં ખેંચાયા એમાં જ સંજય જાય છે, એને મૂળ માર્ગ આવતો નથી. એટલે દ્રષ્ટિ રાગમાં અંજાયેલા જીવોનું જલ્દી કલ્યાણ થતું નથી. એને ખરેખર બાર ગૌના આપણે દૂર રાખવો જોઈએ. નમસ્કાર કરો. દ્રષ્ટિ રાગો મહામોહ, દ્રષ્ટિ રાગો મહાભવ, દ્રષ્ટિ રાગો મહાભારો, દ્રષ્ટિ રાગો મહાજ્વર. દ્રષ્ટિ રાગ કેટલો ભયંકર છે, તમને જેના તરફ દ્રષ્ટિ ખેંચાણી એમ જ બધું દેખાય, બીજામાં હાચું થતું સારું થતું હોય તો ના દેખાય. એટલે દ્રષ્ટિ રાગ એ મહા મોહ દશા છે, દ્રષ્ટિ રાગ એ મહા પરાભવ દશા છે, અને દ્રષ્ટિ રાગ એ મોટો ભાર છે, દ્રષ્ટિ રાગ એ મોટો તાવ છે. એકવાર આનો જો તાવ ચડી ગયો તો જીવ એમાં એવો રીવાઈ જાય છે કે સાચો માર્ગ પામી શકતો નથી. યતિતવ્યમ જનૈ સર્વે પ્રાય કાલાનુભાવ પાપો મત્સર હેતુ સદ નિમિત્તો સૌ સત્તામપી. સર્વે પણ મનુષ્યો આ પાંચમા આરાના કાળના પ્રભાવથી ખરેખર આમાં જ પડી ગયા છે. શેમાં? દ્રષ્ટિ રાગમાં. પાંચમા આરાનો એવો પ્રભાવ છે કે સાચું તત્વ જીવોને જાણવા મળતું નથી અને આ દ્રષ્ટિ રાગમાં જ એવા અંજી ગયા છે, એવા જોડાઈ ગયા છે કે પ્રાય મત્સર હેતુ એકબીજાની ઈર્ષ્યા કરનારા અને એકબીજાની સાથે લડાઈ કરનારા એવો આ દ્રષ્ટિ રાગ સંસારમાં નિર્માણ કરાયેલો છે. જયારે જયારે દ્રષ્ટિરાગ શરીરમાં વ્યાપ્ત થાય છે ત્યારે જીવ એનો પક્ષ ખેંચે, બીજાનો દ્વેષ કરે અને બોલાચાલી કરે અને મારામારી કરે. એટલે આ દ્રષ્ટિરાગ જીવને સંસારમાં પાડનારો છે. શ્લોક ચોથો. મોહ ઉપી ચિત્તાસ્તે મૈત્યાની ભી સંસ્કૃતા સ્વયં નષ્ટા જનમ મુગ્ધમ નાશયંતી તદ્દીહા. આ દ્રષ્ટિરાગમાં અંજાયેલા જીવો મોહ રાજાથી પરાભવ પામ્યા છતાં, મોહથી દબાયા છતાં, મૈત્રીયાની ભાવનાઓ વિનાના, મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ આવી ઊંચી ભાવનાઓ વિના કેવળ મોહ રાજાના હાથ નીચે દબાયા છતાં સ્વયં નષ્ટા પરમ નાશેન્દી પોતે પણ સાચા માર્ગથી પડ્યા છે અને બીજાને સાચા માર્ગથી પાડે છે. માટે આવા મોહ રાજાને અને એમાં અંજાયેલા જીવને ધિક્કારો, જે આપણો અવશ્ય નાશ કરે છે. મારે આવા મોહમાં બધું જોડાવવું જોઈએ નહી. શ્લોક પાંચમો. પરમ હિતમતી મૈત્રી મુદિતા ગુણ મોહજનમ ઉપેક્ષા દોષમાં જ્યેષ્ઠમ કરુણા દુઃખ મોક્ષદી. આ પાંચમા શ્લોકમાં ચાર ભાવનાઓનો અર્થ સમજાવે છે. મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ જીવમાં વસાવવી જોઈએ. તો પેલી મૈત્રી કોને કહે? પરે હિતમતી, બીજાનું હિત કેમ થાય, આપણા પાસે આવેલા જીવનું કલ્યાણ કેમ થાય આવી બુદ્ધિ રાખવી એ મૈત્રી. મૈત્રી પ્રેમ બાંધવો, અંજાઈ જવું, જોડાઈ જવું, આવો જ નીકળવાનો. બીજાનું હિત કેમ થાય આવી બુદ્ધિ એ મૈત્રી. પછી પ્રમોદ ભાવના કોને કહેવાય? ગુણ મોદનમ, બીજામાં રહેલા જે ગુણો એનું અનુમોદન કરવું, એની પ્રશંસા કરવી, એના ઉપર અહોભાવ કરવો એ પ્રમોદ ભાવના. ત્રીજું ઉપેક્ષા એટલે માધ્યસ્થ ભાવના કોને કહેવાય? તો દોષ માધ્યસ્થમ, બીજામાં કોઈ કોઈ દોષો હોય આપણે દેખીએ દોષોની પ્રતિ ઉપેક્ષા કરવી, કર્મ વસાત જીવમાં દોષો હોય એમાં આપણે એમાં દેખાય કે દ્વેષ કરીએ તો કલ્યાણ થાય નહીં. આ પ્રમાણે અને છેલ્લી કરુણા ભાવના, ચોથી કઈ
કરુણા,
દુઃખ મોક્ષથી દુઃખી જીવોને મોક્ષ પમાડવાની બુદ્ધિ, સંસારમાંથી તારવાની બુદ્ધિ, આનું નામ કરુણા ભાવના. આ ચાર ભાવનાઓ જીવનમાં બને એટલી વધારે વસાવવી જોઈએ. આ ચારે ભાવનાઓ આત્માનું કલ્યાણ કરનારી છે. આ પ્રમાણે આ બીજા સ્તબકના પાંચ શ્લોક સુધીના આપણે અર્થ કર્યા, બાકીના અસર કાલે કરશું. બરોબર. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જય પીસાસ.
તમે કીધું કે સાધુ અને સ્નાન કરે નહી પૂજા ન કરી શકે. સાધુઓ તો પંચ મહાવર્ત માં અંદર થી શુદ્ધ જ છે અને એને તો સ્નાન કરવાનું હોય છે.
એટલે નથી કે મોજો નું કારણ સમજાયું કે આરંભ સમારંભ વગર ના છે.